સંતો વિચાર કરતા હતા સ્વામીને તપાડવા કેમ, વરસાદ પડે છે એમાં કૂબો પાડી ગયા. એટલે કૂબામાં સ્વામીને લઈ જવા હતા, પણ અંદર જઈને જ્યાં જોયું તેની પત્ની હતી. સંતો પાછા વળી ગયા. પેલો બ્રાહ્મણ બહાર આવ્યો, કેમ પાછા વળી ગયા સંતો? વાત કરી, અમારા નિયમ છે, તમારા કૂબામાં સ્ત્રી છે એટલે અમારેથી અવાય નહીં. અમારે કાંઈ મોટા સમયને ટાઢ ચડી છે, ઓથાર કાંઈક જોતો હતો તો તમે આવો અંદર, મારી સ્ત્રીને બહાર કાઢી મૂકું. એની સ્ત્રીને બહાર કાઢીને સ્વામીને તપાડ્યા, સ્વામી રાજી થઈ ગયા. અને સ્વામી રાજી થયા મતલબ એણે જે પાપ કર્યું હતું, વર્ણાશ્રમ ધર્મ લોપીને બધું ખાક થઈ ગયું, માટેને સમાધિ. મહારાજ આ વચનામૃતમાં પણ આ જ વાત બતાવી. મહારાજ કે ભગવાનના કોઈ સંત કે ભક્ત એને રાજી કર્યા હોય તો એણે જે કંઈ પાપ કર્યું બધું ખાક થઈ જાય બળી, અને મતલબે પરમ સુખને પામે છે, અને પોતે ઘણો દાખલો કર્યો હોય, વર્ણાશ્રમ આદિક ધર્મનું પાલન કર્યું હોય, પણ ભગવાને ખરેખરા સંત કે ભક્તને યથવા તો ભગવાનને દુભ્યા હોય, તો એને કારણે એણે જે વર્ણાશ્રમ ધર્મ પાળ્યા છે બધાએ બળીને ખાક થઈ જાય અને મોટું પાપ લાગે છે. આવા દેશકાળને અવલંબન કરી મહારાજ કે જીવને સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. માટે જે પોતાના આત્માનું રૂડું થવાની છે તેને તો સદગ્રંથને વિશે કહ્યા, જે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના સંતને રાજી કરીને રાજી થાય એવો ઉપાય કરવો. રાજી કરવાની પાછળ પાછળ ધર્મ મૂકી ન દેવો. મારે કે ધર્મ તો પાળવો જ, પણ એ બધું પાલન કરતાં કરતાં ભગવાનના સંત અને ભક્ત રાજી થાય એવું સતત અનુસંધાન રાખવું, તો એવો ભક્ત પરમ સુખને પામે છે. એવી રીતે મહારાજે મધ્યના 45મા વચનામૃતમાં વાત કરી. એક જ 2 મિનિટ આપણે હવે હરિનામ સંકીર્તન ધૂન બોલશું.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ, એની વાણીરૂપી અમૃતનું પાન કરતા મહારાજ એક એક વાત બહુ અદ્ભુત સમજાવી રહ્યા છે, જેમાંથી આપણે મધ્ય પ્રકરણના 45મા વચનામૃત સુધી વાત સમજ્યા હતા. મહારાજ હવે આગળ વધે છે, 46મા વચનામૃત મહારાજ સમજાવી રહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના પૌષવદી એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ની પીળી છીટની રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાને બેઠી હતી ને જાન મૃદંગ લઈને સંત કીર્તન ગાવતા હતા. પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સંસારની વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈ જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષોક થાય નહીં, અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે, કારણ કે થોડોક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વી વિશે થાય છે તે ધર્મના સ્થાપન અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાના અર્થે નથી થતા. કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિ જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે, માટે એટલા સારું જ ભગવાન અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે, અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહ કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવા એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં ઊભો આવ્યો હોય ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો. અંતે જો ક્રોધે કરીને પડ્યો હોય તો સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય, પણ જેણે ભગવાનનો અને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અને વળી જે પંચમહાપાપ યુક્ત હોય અને તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અવગુણ ના આવ્યો હોય તો એના પાપ નાશ થઈ જાય ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચમહાપાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. મધ્યનું 46મું વચનામૃત છે. બહુ અદ્ભુત વાત મહારાજ બતાવી રહ્યા છે કે જગતના જીવની ક્રિયા, એનો આનંદ અને શોક, તેમજ ભગવાનના ખરેખરા સંત એની ક્રિયા અને એના આનંદ અને શોકમાં બહુ ફરક છે. જગતનો જીવ આ લોકના પદાર્થ પ્રાપ્ત થાય ત્યારે આનંદ પામે છે, જતા રહે ત્યારે દુઃખ પામે છે. ત્યારે ભગવાનના સંતની ક્રિયા તો મહારાજ કે બહુ જ અલૌકિક છે. ભગવાનના ખરેખરા ભક્તની ક્રિયા તો બહુ જ અલૌકિક છે. મહારાજ કહે છે, આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણવૃદ્ધિ થતી દેખીને તેની કોઈનો હર્ષોક થાય નહીં. આ લોકનો કોઈને પદાર્થ મળે એનો આનંદ ન હોય અને કદાચ જતા રહે તેનો શોક ન હોય. કારણ કે એ જાણે છે એટલું જ નહીં, એણે ખચિત કર્યું છે. શું ખચિત કર્યું છે? કે આ લોકના પદાર્થ કદાચ કોઈને ગમે તેટલા મળ્યા તો એક દાડો તો એ ટળી જ જવાના છે, અને કદાચ આ લોકના પદાર્થ ન મળ્યા અને વ્યક્તિ દુઃખી હોય તો કાયમ કાંઈ દુઃખી રહેવાનો નથી. ભગવાનનો ભક્ત છે તો દેહને મૂક્યા પછી પરમ સુખને પામશે, અને આ જગતના ગમે તેટલા પદાર્થો મળ્યા હશે અને ભગવાનનું ભજન નહીં કર્યું હોય તો દેહને મૂકશે તે દાડે બધું રાખ થઈ જાય. એવું એણે ખચિત કર્યું છે. આપણે જાણ્યું તો છે પણ ખચિત નથી કર્યું. એને ચોક્કસ એમ થઈ ગયું છે. એટલે જગતના સુખમાંથી એ વૈરાગ્યને પામ્યા છે, અને પરમાત્માના સુખની અંદર એનું મન ગયું છે. એટલે એને સાફ સાફ એક વાત સમજાઈ ગઈ છે કે ભગવાનના સુખ આગળ આ દુનિયાના સુખની કોઈ કિંમત નથી, અને આ જગતના સુખ કરતાં, આ પંચવિષયના સુખ કરતાં ભગવાનના સ્વરૂપનું સુખ તે અનંત ગણું છે એમ એને સ્પષ્ટ અનુભવાણું છે. કારણ કે સત્પુરુષ શબ્દ વાપર્યો છે, એનો અનુભવાણું છે અને છે જ. મહારાજે શારંગપુરના પહેલા વચનામૃતમાં શું લખ્યું કે ભગવાનનું જે સુખ છે એના એક રોમના સુખની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરીને ફેંકી દઈએ મહારાજ કે. એટલું બધું ભગવાનના સ્વરૂપનું સુખ છે એવું એને સ્પષ્ટ અનુભવાણું છે. એણે કરી આ જગતના સુખ કે આ જગતના દુઃખ બેમાંથી એકે એની દ્રષ્ટિમાં આવતા જ નથી. દુઃખે દ્રષ્ટિમાં નથી આવતું, સુખે દ્રષ્ટિમાં નથી આવતું. દ્રષ્ટિમાં ન આવે તો હર્ષ શોક ક્યાંથી શક્ય બને? હર્ષ શોક તો ક્યારે થઈ આવે કે જ્યારે સુખ અથવા તો દુઃખ એ પોતાની દ્રષ્ટિમાં આવે, પોતાને કંઈક અનુભવાય ત્યારે એની પાછળ હર્ષ અને શોક બની આવે. પણ મહારાજ કે ભગવાનના ખરેખરા જે સત્પુરુષ છે એને તો આ દુનિયાના સુખ અને દુઃખ એ દ્રષ્ટિમાં જ નથી આવતા. એટલે કદાચ કોઈને પ્રાપ્ત થાય તેને આનંદ નથી અને જતા રહે તેનો શોક નથી. ભક્તજનો આ વાત સમજવી બહુ કઠિન છે. હકીકત ભગવાનના ખરેખરા સંત હોય ભક્ત હોય ને આમ જ વર્તે. આ દુનિયાનો કોઈ બહુ મોટો માણસ હોય, લાખો પાઉન્ડનો માલિક હોય પણ એ ભગવાનનો ભજતો હોય ને એને જોઈ ભગવાનના ખરેખરા સાધુના હૃદયમાં દયા આવી જાય કે આ હા હા આની હું દિશા થાય. આની સ્થિતિ શું સર્જાશે, કારણ કે એને આગળનું દેખાય છે. જ્યારે જગતનો જીવ છે એને એમાં સુખ મનાય છે, એનું કારણ એ છે એને આગળનું કશું દેખાતું નથી. એની બાળક બુદ્ધિ છે, એની કલ્યાણની બાબતમાં બાળક બુદ્ધિ છે. જેમ નાના નાના છોકરા હોય, નાના નાના બાળકો હોય, સામાન્ય રમત જેમાં મોટા માણસનું મન લેશ માત્ર જાય નહીં, અહીંયા તો સમજ્યા, પણ ઇન્ડિયામાં તો બહુ ગામડા નાના હોય ને, એની અંદર નાના નાના બાળકો લગોટે રમતા હોય, માટી અને પાણીને ભેળું કરે, એમાંથી મકાનો બને, આ કરે તે કરે, એની અંદર સમય વેસ્ટ કરતા, એટલે એના વાલીના મનમાં શું થાય કે આમને જો રમી રાખશે તો ભણશે ક્યારે, એને વઢે, ક્યારેક ધખે, અને ક્યારેક એને જે મકાન બનાવ્યું એને પાડી નાખે. એને મકાન પાડી નાખ્યા એનું એને પોતાને દુઃખ નથી, પણ પેલા છોકરાને તો બહુ જ દુઃખ થાય, જાણે કે મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ. સમજાય? એમ શું કામ થાય છે, શું કામ થાય છે? એને જ્ઞાન નથી કે આ બધી વસ્તુ તો ખોટી છે, આમાં કાંઈ લેવાનું નથી, આમાંથી કોઈ મારી જિંદગીનું કેરિયર બનાવી શકે એમ નથી. આ લગોઠાએ મારી જિંદગીનું કેરિયર નહીં બનાવે, અને આ જે મેં મકાન બનાવ્યા છે એ પણ મારી લાઈફનું કેરિયર બનાવી શકે તેમ નથી. અને સાફ સાફ દેખાય છે, કોને? વડીલને. અને પેલા બાળકને એ જરાય દેખાતું નથી કે આ મારી લાઈફનું કેરિયર નહીં બનાવે, એને કારણે એને રડવું આવી જાય છે, બાળક રડી ઉઠે છે. બસ એવી સ્થિતિ આમાં કંઈક છે કે જગતનો જે જીવ છે જેમાં સુખ માને છે એ મોટા પુરુષની દ્રષ્ટિમાં લઘોઠાનો ખેલ છે. સમજાય છે? લઘોઠાનો ખેલ છે. એને ખબર છે આમાં જો રમતો રહેશે તો એ લાઈફ બનાવી શકશે નહીં, માને કે મોક્ષ કરી શકશે નહીં. પણ એની ખબર જગતના જીવને બિચારાને નથી, એટલે એમાં જરાક આડોળું જ્યાં થાય તો અતિશય દુઃખને પામી જાય, અતિશય દુઃખને પામી જાય, મરવા તૈયાર થાય ત્યાં સુધી દુઃખને પામી જાય. કહો ભગવાનના ખરેખર આ સાધુ આ દ્રશ્ય જ્યારે જોવે છે, કયું દ્રશ્ય? તો જગતના સુખની અંદર અતિશય ખૂટ્યો હોય, ભગવાનની બાજુ દ્રષ્ટિ જ ન હોય, આત્મશ્રેયનો કોઈ વિચાર જેણે કર્યો ન હોય, એની જ્યારે જોવેને ત્યારે બહુ જ દયા આવે છે. કહો હો, આની બિચારીની દિશા શું થાય? ક્યારેક ક્યારેક સંતોને પધરામણીમાં લઈ જાય, હરિભક્તો પધરામણી કરવા માટે લઈ જાય, સંતો અને ઠાકોરજી પધરામણી કરવા જાય, મોટા સંતોએ પરવડતા આવ્યું, એનું કારણ એ ઠાકોરજીના પગલા પડે, સંતોના પગલા પડે, કે જેને કારણે ઘરની અંદર કાંઈ અપવિત્રપણું હોય તો પવિત્ર થઈ જાય, પછી એને ભજનનું સુખ આવે એવા ભાવનાથી લઈ જાય તો બહુ સારું. પણ ઘણી ફેરી પોતે બહુ મોટો બંગલો બનાવ્યો હોય, એ બંગલો દેખાડવા હાટું લઈ જાય, પવિત્ર કરવા હાટું નહીં. સમજાય? દેખાડવા હાટું લઈ જાય, અને એમ કે સ્વામી આ આ છે ને માર્બલ આટલી ભાવનો આવ્યો, આ બધી ગ્રેનાઇટ બસ આ જ કિંમતમાં આવી, સ્વામી આ બંગલાનો ખર્ચ શું તમને કહું કે આટલો ખર્ચ કર્યો છે, આટલી આમ મહેનત કરી, આટલું તેમ કર્યું, એમ આખી એની એની સ્ટોરી કહી દી. ભગવાનના સાધુ મોઢો મોઢા કહે નહીં, કારણ કે જીવને પાછું પચે નહીં, પણ હૃદયમાં દયા આવે. કહો આના હૃદયમાં બંગલો ઘરી ગયો, હે આ કેદી નીકળશે, કેદી ધામમાં જાહે, આ બંગલો નહીં નીકળે ત્યાં સુધી મહારાજને વસશે કેમ? અને જીવને ઘરી જાય. આ દુનિયાનો શ્રેષ્ઠ વિષય પંચ વિષય હૃદયમાં ઘૂસી જાય છે, ઘરી જાય છે. સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, સદાશિવ શેઠ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા, પોતે બહુ મોટો બંગલો બનાવેલો, સ્વામીની પાસે વારંવાર કહે કે સ્વામી બંગલો બહુ સારો બનાવ્યો છે, આખા શહેરમાં મારા બંગલા જેવો કોઈનો બંગલો નથી, વારંવાર આની વાત કહે. સ્વામી મનમાં વિચાર કર્યો, ભારે કરી, અને આના બંગલે તો મોક્ષ બગાડી નાખ્યો. એમાં બે ચાર દિવસ જ્યાં થયા ત્યાં પતરાયો, આગ લાગીને બંગલો હળગી ગયો.
સ્વામીના મનમાં થયું કે આને બંગલો હૃદયમાં ઘરી ગયો છે અને આ સમાચાર જો આને મળશે ને તો આ ભેગો મરશે. એને જવું તું પણ સ્વામી પરાયણે રોકી રાખ્યા 15-20 દિવસ, અને પત્ર દેખાડ્યો નહીં. અને તે દાડે કાંઈ મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતા, તેજી કેમ તમે આવ્યા નહીં એમ સમાચાર આવે. પત્ર સ્વામી સંતાડી રાખ્યો ને પછી એવી ભગવાનની વાતો કરી, જગત મિથ્યાની એવી 15-20 દિવસ સુધી વાતો કરી. ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમરથ સદગુરુ વાતોના કરનારા હોય હે ત્યાં જગત રહેવા દે. એવી સ્વામી જોરદાર વાતો કરી, 15 દિવસ થયા ને ત્યાં જગત ખોટું થઈ ગયું, બંગલો બધું ખોટું થઈ ગયું. પછી સ્વામી વાત કરી, સદાશિવ આ જગત કેવું છે? સ્વામીને કહે, સ્વામીનું નામ લીધા એવું નથી કે આવા દો ને. સ્વામી કહે, બંગલો તમે એ બધું એવું જ છે ને કે? સ્વામી કહે, એ તો બોલાય મોઢેથી બોલાય, બાકી જો બંગલો હમણાં હળગી ગયો તો ખબર પડે. સ્વામીને કહે, સ્વામી બધું હળગેલું છે, બધું કે એ બધું હળગેલું છે. પછી સ્વામી પત્ર આપ્યો, લે તો વાંચ. સદાશિવે પત્ર વાંચ્યો પણ સંકલ્પ ન થયો કાંઈ. સ્વામીને કહે, સ્વામી આ પત્ર તો 20 દિવસ પહેલાં આવ્યો છે, સારું થયું તમે મને મોડો આપ્યો. તે દી જો પત્ર આપ્યો હતો ને તો મરી જાત કે, એટલો બંગલો મને વહાલો હતો. પણ ભગવાનના સાધુની દ્રષ્ટિમાં એની કોઈ કિંમત નહોતી, તો સ્વામીએ એને હૃદયમાંથી કઢાવી નાખ્યો. માટે ભક્તો વાત બહુ સ્પષ્ટ સમજ્યો, ત્યાગી હોય યા તો ગૃહસ્થ હોય, બેને સમજવાનું. આ દુનિયાના પદાર્થ કદાચ બહુ મળી ગયા, ધન દોલત બહુ મળી, કદાચ મોટી ડિગ્રી કે હોદો મળી ગયો, તો પણ એટલું યાદ રાખજો, ઈ હોદો, ઈ સંપત્તિ, ઈ મિલકત કેટલા વર્ષ માટે છે? 50 વર્ષ માટે, 40 વર્ષ માટે, 30 વર્ષ માટે, પછી એમાંથી કોઈ મારું નથી. આ મારું સારું નહીં કરે પણ ખરાબ કરશે. તમને એનાથી મોટે મનાઈ જાય અને અમને સાધુ નહીં મનાઈ જાય. કાંઈક થોડુંક ગાતા આવડી જાય, કાંઈક વગાડતા આવડી જાય, કંઈક બોલતા આવડી જાય, કોઈ સ્થાનના મહંત થઈ જાય, સમજ્યા, વગેરે એની અને આમ પાવર ચડી જાય કે હું તો કાંઈક છું એમ. પણ એ બધા જ પાવર ખોટા છે. પાવર એક પુરુષોત્તમનો રાખો, કહો હું કેટલો ભાગ્યશાળી, મને કેવા ભગવાન મળી ગયા, અહો સર્વોપરી પરમાત્મા મને મળી ગયા, હું તો મહાભાગ્યશાળી થઈ ગયો. જે તત્વ કોઈને ન મળે એ તત્વ મને મળી ગયું, બસ એના આનંદમાં રહેવું. એ આનંદ નિત્ય ટકશે, એ આનંદ નિત્ય ટકશે. ઓલો આનંદ ક્યારે ભૂસાઈ જશે કાંઈ ખબર રહેશે નહીં. જેની અંદર આપણે આનંદ માણતા હતા એ જ વસ્તુ આપણને શોક કરાવશે. ભગવાનના ભક્તો યાદ રાખે, જેની અંદર આપણે આનંદ માણતા હતા, જેનાથી આપણે કિલોલ કરતા હતા અને અહોભાવ માનતા હતા, એ જ વસ્તુ આપણને શોક કરાવશે. તમારા મનમાં થાય, સ્વામી એમ કેમ? તો દાખલા તરીકે પોતાની ઘેરે દીકરાનો જન્મ થાય ત્યારે બાપાને આનંદ ન માતો હોય, એટલો બધો આનંદ હોય કે ન પૂછો વાત. પણ એનો એ છોકરો 20-22 વર્ષનો થાય અને દારૂ પીને ઘેરે જ્યારે આવે, સમજાય, તો જે દીકરાએ આનંદ કરાયો હોય એ જ દીકરો શોક કરાવશે. જેને કારણે જેના જન્મથી આનંદ થયો હોય એ છોકરાને જોવા માત્રથી દુઃખ પ્રગટશે, જોવા માત્રથી દુઃખ પ્રગટશે. કારણ કે આખીર તમામ તત્વ માયાનું છે, માયામાં સુખ કોઈ દાડો હોય નહીં, એમાં દુઃખ જ હોય. માયિક સુખ દુઃખ અને પરમેશ્વરનું નિર્ગુણ સુખ દુઃખ એમાં એટલો ફરક છે, કેટલો ફરક છે. માયિક જે સુખ છે ને એ જ્યારે ટચ થાય ને ત્યારે થોડોક આનંદ કરાવે. માયિક સુખમાં પ્રારંભ કાળમાં થોડોક આનંદ હોય છે પણ પાછળથી દુઃખનું મોટું લફરું હોય છે. નિર્ગુણ સુખમાં પ્રારંભમાં થોડોક દુઃખનો અનુભવ થાય કદાચ, અજ્ઞાનતાને કારણે દુઃખ મનાય, પણ પાછળ બહુ જ સુખ હોય છે. તમારા મનમાં થાય, સ્વામી એમ કેમ? તો માયિક જે સુખ છે, દાખલા તરીકે કોઈને હેબિટ પડી ગઈ પીવાની, તો એ પિતા ઘડીક વાર કદાચ આનંદનો અનુભવ કરાવતું હશે પણ પાછળથી દુઃખનો પાર ન રહે, જીવન આખું બરબાદ કરી નાખે. કોઈ પણ માયિક સુખ હોય,
પાછળથી બરબાદી હોરી બે. જ્યારે અમાયિક સુખમાં ક્ષણિક કદાચ દુઃખનો અનુભવ થાય, કેવી રીતે અનુભવ થાય? તો ભગવાનની આજ્ઞા પાળવી પડે, સમજે, એટલે દુઃખ જેવું લાગે. બીજા જલસા કરતા ના પડે, આમ જરાક એનાથી દૂર રહેવું પડે ત્યારે હૃદયમાં થોડુંક દુઃખ જેવું લાગે, પણ પાછળથી તો સુખના ઢગલા થાય. આ વાતનું જ્ઞાન જગતના જીવને યા તો સામાન્ય વ્યક્તિને નથી, એને કારણે એ સુખ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આનંદ પામે છે, એ જ્યારે જતું રહે ત્યારે દુઃખ પામે છે. પણ મહારાજ કે ભગવાનના જે સત્પુરુષ છે, ભગવાનના એકાંતિક જે સંત અને ભક્ત છે, એણે બંનેનું સંપૂર્ણ પ્રમાણ કરી રાખ્યું છે. એણે જગતનું સુખ ચોક્કસ પ્રમાણમાં નાશવંત છે અને દુઃખનું દેનારું છે, એમ સ્પષ્ટ એને સમજાઈ ગયું છે. એને કારણે એની કોઈને પ્રાપ્તિ થાય તો આનંદ થતો નથી, અને જતું રહે તો દુઃખ થતું નથી. પણ જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. કાંજે થોડો કાળ જીવવું ને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે. ભગવાનના સંતને થોડો ઘણો ખરખરો થઈ આવે છે, હરખશોક થઈ આવે છે. ક્યારે થઈ આવે છે? તો કોઈ અધર્મ જીવ હોય, અધર્મને માર્ગે ચાલતો હોય, દારૂપાનો હોય, માંસ ભક્ષણ હોય, વિભિચાર જેવા નહીં કરવાના કૃત્ય કરતો હોય, એવો સંતના ટચમાં આવે અને ભગવાનના સાધુને સમજાવે તો આ ખોટું કરે છો, એના એના સુખ દુઃખના અનુભવો એને કહે અને એને હા પડી જાય અને તમામ કુટુંબને જો છોડી દે, તો ભગવાનના સાધુ હૃદયથી બહુ જ રાજી થાય, બહુ જ રાજી થાય. અને કોઈ ભગવાનનો ભગવદી પુરુષ હોય, બિચારો બહુ સારો હોય, રેગ્યુલર મંદિરે આવતો હોય, ભજન કરતો હોય, મહારાજની આજ્ઞા પાળતો હોય, પણ કોઈક કુસંગનો સંગ થઈ જાય અને એ સંગને અવલંબન કરી એનું જીવન આખું પલટાઈ જાય, મંદિરે આવવાનું બંધ થઈ જાય, ક્લબમાં જવાનું શરૂ થઈ જાય, કલ્યાણની બાબતમાં આવું તાળું લાગી જાય, એવી સ્થિતિ કોઈ ભગવદીની પ્રત્યે સર્જાય, મુમુક્ષની પ્રત્યે સર્જાય, એ ખબર ભગવાનના સાધુને જ્યારે પડે ને ત્યારે હૃદયમાં બહુ દુઃખ થાય, કહો હો બિચારાનો મોક્ષ બગડી ગયો, હૃદયથી ખરેખર બહુ જ દુખાઈ જાય છે. કારણ કે એને ખબર છે આ કાલે હવારે બિચારો મરી જવાનો, મોક્ષને પથે ચાલતો હતો ને પડી ગયો, હવે આનું શું થશે? ભવિષ્યનું દુઃખ એને દેખાય છે, માટે એના હૃદયમાં શોક થઈ આવે છે. અને ભક્તજનો, ભગવાનના ખરેખરા સંત કે ભક્ત મોક્ષને પથે ચાલનાર મુમુક્ષ હોય એને જોઈને બહુ જ રાજી થાય છે કે આ કરવાનું કરે છે, આ કરવાનું કરે છે. અને ભગવાનને મૂકી મોક્ષ બગડે એવું કૃત્ય જ્યારે કરતો હોય, ક્યારેક એને મોઢે કે ને ક્યારેક ન કીધા જેવો હોય તો ન કહે, પણ હૃદયમાં બહુ દુઃખ થયો, કહો હો આની દિશા શું થાય? આ થોડો કાળ જીવન શું કામ મોક્ષ બગાડતો છે, એમ એની એની કોરનો શોક થઈ આવે છે. અને ભગવાનના જે અવતાર પૃથ્વી વિશે થાય છે તે ધર્મના સ્થાપન અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાના અર્થે નથી થતા. કેમ? જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તઋષિ આદિ જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે. મહારાજ કે ભગવાનના જે અવતારો થાય છે તે ધર્મના સ્થાપન અર્થે થાય છે, પણ વર્ણાશ્રમ ધર્મના સ્થાપન અર્થે થતા નથી. અહીંયા જે વાત બતાવી આના કરતાં વધારે સ્પષ્ટીકરણ મહારાજે અંત્યના 21મા વચનામૃતમાં કર્યું. શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી ભગવાનના જે અવતારો થાય છે એ તો ધર્મના સ્થાપન અર્થે થાય છે, અને જીવાત્માનું જે કલ્યાણ થાય છે તો ભક્તિને માટે થાય છે, માને કે ભક્તિના અવલંબને કરીને થાય છે, કલ્યાણ ભક્તિથી થાય છે, ભગવાનના અવતારો થાય તો ધર્મના સ્થાપનને અર્થે થાય છે, તો આમ ઉલટું કેમ? ભગવાનના અવતાર તો જીવાત્માના મોક્ષ માટે થવા જોઈએ, અને બદલે મોક્ષ માટે નથી થતા, ધર્મના સ્થાપનને અર્થે થાય છે, અને ધર્મે કરીને તો જીવનો કંઈ મોક્ષ નથી થતો. મહારાજ ગોપાળાનંદ સ્વામીને હા મુજન કે કરો લ્યો સ્વામી ઉત્તર. ગોપાળાનંદ સ્વામી બહુ પ્રકાર ઉત્તર કરવા માંડ્યા પણ થયો નહીં.
જે જે પ્રકારે ઉત્તર કરે તે પ્રકારે ધર્મ છે એ ભક્તિનો એક અંગ બને, પરંતુ ભક્તિ જેટલું દૈવત ધર્મમાં આવે નહીં. અને સ્વામી સાબિત ન કરી શકે કે ધર્મ વતે જીવનો મોક્ષ થાય છે, સ્વામીથી સાબિત ન થાય. અને સાબિત જો ન થાય તો પરમાત્મા આ પૃથ્વી પર આવે આખો અર્થ નિરર્થક થઈ જતો હતો. સ્વામી સમજતા હતા કે પરમાત્મા આ પૃથ્વી પર આવે એ જીવનો મોક્ષ કરવા માટે જ આવે, પણ સાબિત નહોતું થતું કે મોક્ષ કરવા માટે જ આવે છે. પછી મહારાજ હસ્યા અને હસીને મહારાજ ઉત્તર કર્યો, મહારાજ કે સ્વામી, પરમાત્મા જે આ પૃથ્વી પર આવે છે એ ભાગવત ધર્મના સ્થાપન અર્થે આવે છે, વર્ણાશ્રમ ધર્મના સ્થાપન અર્થે આવતા નથી. વર્ણાશ્રમ આદિ જે ધર્મે તો સપ્ત મહર્ષિઓ પ્રવર્તાવે છે, જ્યારે ભગવાન આ પૃથ્વી પર આવે છે તે ભાગવત ધર્મના સ્થાપન અર્થે આવે છે. અને ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી, બે એક જ છે. ભક્તિ અને ધર્મ બે એક જ છે, માટે પરમાત્મા પૃથ્વી પર આવે છે એ ભાગવત ધર્મના સ્થાપન અર્થ આવે છે, એ વખતે જીવાત્માનો મોક્ષ થાય છે. વર્ણાશ્રમ ધર્મ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ગૃહસ્થ બ્રહ્મચારી વાનપ્રસ્થ સંન્યાસ, એ આઠ જે વિભાગ છે, આઠે કેમ કેમ વર્તવું જોઈએ, કેમ કેમ રહેવું જોઈએ વગેરે વાત જે બતાવે એ કોણ બતાવે છે? તો કે સપ્ત ઋષિ આદિ બતાવે છે. ભગવાને એમાં બહુ ઊંડા ઉતરતા નથી. ભગવાન તો ક્યાં ઊંડા ઉતરે છે? તો શમ દમ ક્ષમા શાંતિ તેમજ કામ ક્રોધ લોભ આદિ જે વિકારો છે, જે જીવાત્માને મુક્ત થવા દેતા નથી, એને ટાળી નાખી એ તમામ વિકારોથી ભક્ત પર થાય અને પરમાત્માના સ્વરૂપની અંદર વૃત્તિ લાગી જાય એ કરવા માટે પરમાત્મા પૃથ્વી પર પધારે છે. કારણ રૂપ કહાવે ધર્મસુત કારણ રૂપ કહાવે. પરમાત્મા કારણ ઉપર ઘા કરે છે, એને ડાળીઓ ખેરવામાં પાંદડા ખેરવામાં રસ નથી. કારણ કે વર્ણાશ્રમ આદિ ધર્મનું પાલન કરવું એથી કરી જીવાત્મા શુદ્ધ થાય છે. પણ કેટલો શુદ્ધ થાય છે? તો જેમ કોઈકને રોગ લાગુ પડે, ઓપરેશન કરવાની જરૂર હોય, પણ એને કોઈક પ્રસંગ આવી જાય ને ઓપરેશન તાત્કાલિક કરવા જાય તો બીજી અડચણ ઊભી થાય એમ હોય તો એને દવા આપે કે તમે આ દવા લેજો, તમને 15 દિવસ રાહત રહેશે. પણ ઓપરેશન કર્યા સિવાય નિરોગી તો થાય એમ નથી. 15 દિવસ સુધી રોગ ઠેલાય રહે, એના કાર્ય વિઘ્ન ન કરે, પણ આખી નિરોગી થવા માટે તેને ઓપરેશન કરાવવું જ પડે. એમ વર્ણાશ્રમ જે ધર્મ છે એ તો કેવળ રોગને ઠેલી રાખે છે, રોગને ઠેલી રાખે. એના પાલનથી જીવાત્મા દેહને જ્યારે મૂકે છે ત્યારે સ્વર્ગ આદિકની પ્રાપ્તિ થાય છે, સ્વર્ગ આદિકની પ્રાપ્તિ થાય. પણ જેમ દવા લેનારને જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી રોગ દબાઈ રહે અને દવા લેતો બંધ થાય એટલે રોગ પાછો દેખાય આવે, એમ એ સુખ અનુભવે છે. પરંતુ જ્યાં સુધી એને જે વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું છે એનું પુણ્ય છે ત્યાં સુધી ભોગવે છે, અને જે ઘડીએ પુણ્ય પૂરું થાય વળી પાછો એ મૃત્યુલોક ઉપર પટકાય છે. તે પરમાત્મા એવા સુખ દેવા માટે પૃથ્વી પર પ્રગટ થતા નથી. મહારાજ કે સ્વામી, ભગવાન તો ભાગવત ધર્મના સ્થાપન અર્થે પ્રગટ થાય છે કે જેનું પાલન કરવા માત્રથી મૂળ ટળી જાય. જન્મ મરણ લેવડાવનાર છે કોણ? છે કોણ? કારણ છે, કારણ શરીર છે. પરમાત્મા આ પૃથ્વી પર કારણને ટાળવા માટે પધાર્યા છે. પણ પરમાત્મા કોઈ દિવસ કાર્ય ઉપર વજન દેતા નથી. કાર્ય માટે પરમાત્માનું આવવું નથી. કાર્યનું કામ તો બધા મહર્ષિઓ સપ્તમહર્ષિ આદિ કરે છે, કારણનું કામ કરવા માટે, માને કે કારણ શરીર ટાળવા માટે, એટલે કે વાસના ટાળવા માટે, જીવને શુદ્ધ કરી મુક્ત કરવા માટે પરમાત્મા આ પૃથ્વી ઉપર પધારે છે. માટે અહીંયા એમ કહે છે કે સપ્તઋષિ આદિ તો પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે, તે વર્ણાશ્રમ ધર્મનું સ્થાપન કરે છે, માટે એટલા સારો ભગવાન અવતાર નથી થતા. ભગવાન અવતાર તો પોતાને એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તવાને અર્થે થાય છે, અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહ કરીને મરવું એ મરણ નથી.
એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવા એ જ મરણ છે. ભગવાનના એકાંતિક સંત હોય યા તો ભક્ત હોય, એને કોઈ કદાચ ગાળ દે, દુઃખ દે, તો એમ એને હરખશોક થતો નથી. શું કામ? તો એણે નક્કી કરી રાખ્યો છે, ગાળ દીધી તો દેહને દીધી, માર માર્યો તો દેહને માર્યો, અપમાન કર્યું તો દેહનું કર્યું. હું તો આત્મા છું, આત્માને આમાંથી કશું જ અડતું નથી, આવું એને ચોક્કસ કરી રાખ્યું છે. પણ એને દુઃખ ક્યારે થાય? તો પોતાના ધર્મ, જે આત્માનો શ્રેય કરનાર એવો જે ધર્મ છે, એમાં જ્યારે ફેરફાર થાય. માને કે એને જગતના ઘાટ અયોગ્ય જ્યારે ઉઠે ત્યારે હૃદયમાં બહુ જ દુઃખ થઈ આવે છે, એનું હૃદય ત્યારે તૂટી જાય છે. ભગવાનના સાધુ, ભગવાનના ખરેખર ભક્ત દુનિયાનું ગમે એટલું અપમાન કરે, ગમે તેટલી એની હાંસી મશ્કરી કરે, પરંતુ એથી કરી એ દુખાતા નથી, એની આંખમાં કોઈ દાડો આંસુનું બૂંદ પણ આવતું નથી. બરાબર ભગવાનના ભક્ત યાદ રાખે. અને તમને પ્રસંગ દેખાશે કે નંદ સંતોને દેશેલા લોકોએ માર મારી મારી વાહા તોડી નાખ્યા, તો નંદ સંતોની આંખમાં આંસુ આવ્યું હોય આવો કોઈ પ્રસંગ નથી, આવી કોઈ ઘટના નથી. પણ અયોગ્ય ઘાટ હૃદયમાં જો થાય તો એ ભગવાનના સાધુ, ભગવાનના ભક્ત રોઈ પડે, રોઈ પડે, સમજાય, રડી પડે. મેં તમને એકવાર આગળ પ્રસંગ કીધો હતો કે જેતપુરમાં એક સાધુ, ખરેખરા ભગવાનના સાધુ, પણ અયોગ્ય ઘાટ થઈ આવે. અયોગ્ય ઘાટ થાય ને બિચારો ઉપવાસ કરે તો વળી પાછો અયોગ્ય ઘાટ બની આવે, વળી ઉપવાસ કરે પાછો ઘાટ થાય. એક મહિના સુધી સતત દાખલો કર્યો, એક મહિના સુધી, પણ અયોગ્ય ઘાટ બંધ ન થાય. પછી એણે ઠેરાવ કર્યો, નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે હવે તો આ ઘાટ જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી મોઢામાં અન્ન કે જળ મૂકવાની, દેહ પડી જાય તો કુરબાન એમ, પણ ઘાટ ટાળે છૂટક્યો. આમ સંકલ્પ કર્યો તો એ ઘાટ થયો, અયોગ્ય ઘાટ થયો, ઉપવાસ હતો. બીજે દિવસે સવારમાં પારણું કરવા ગયા નહીં. ભગવાનના સાધુ જ્યારે ઉપવાસ કરે, શુદ્ધિના ઉપવાસ હોય, સવારમાં પારણું કરે, પણ પારણું કરવા ન ગયા. બાલમુકુંદાસ સ્વામીએ એ સાધુને પોતાની પાસે બોલાવ્યા, સાધુ રામ પારણું કરતા હો. સ્વામી ભૂખ નથી લાગી. બાળમુકુંદાસ સ્વામી કીધું, સાધુરામ કાલ ઉપવાસ હતો ને ભૂખ કેમ નથી લાગી? સાધુ થોડાક ઢીલા પડી ગયા. બાળમુકુંદાસ સ્વામી કહે છે, સાધુરામ હકીકત શું છે? તો કાંઈ નહીં સ્વામી. બાળમુકુંદાસ સ્વામી કે, સાધુ મને જો નહીં કહો તમે કહેશો કોને? હું તમારો ગુરુ છું અને તમે તમારા હૃદયની વાત મને નહીં કહો તો કોને કહેશો? માટે કહો, જે હોય કહો. અને આટલું જ્યાં સ્વામી કીધું ને ત્યાં તો પેલા સાધુ નાનું છોકરું રવે એમ રેડી પડ્યા, આંખોમાંથી આંસડાની ધારાઓ થઈ અને બે હાથ જોડીને કહે, સ્વામી એક મહિનાથી ઘાટ ટાળવા માટે સતત દાખલો કરું છું પણ ટળતા નથી, અયોગ્ય ઘાટ બહુ થાય છે. રડી પડ્યા સાધુ. જો બાળમુકુંદાસ સ્વામી રાજી થઈ ગયા, સાધુ રામ રડો નહીં, જાઓ પારણું કરી લો, આ થાંભલાને ઘાટ થાય ને તો આજ પછી તમને ઘાટ થશે, જાઓ. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, એ મહાપુરુષના ઘાટ ટળ્યા અને ટળ્યા પછી ખરેખર જેવા બાળમુકુંદાસ સ્વામી સમર્થ હતા એવા સમર્થ સંત થયા. બહુ મોટા સમર્થ સાધુ થયા છે એટલે એનું નામ અપાય નહીં, કારણ કે એવા મોટા પુરુષ નામ આપે તો વળી બીજાને ત્રીજો સંકલ્પ થાય, પણ બહુ મોટા સાધુ થયા. એ વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કે ભગવાનના ભક્ત કે ભગવાનના સંતને આ લોકની પ્રાપ્તિમાં આનંદ નથી, જાય એમાં શોક નથી, દેહ કરીને મરવું તે મરણ નથી, પરંતુ એકાંતિકના ધર્મ થકી પડી જવું એ જ એના માટે મરણ હોય છે, એ જ એના માટે દુઃખ હોય છે. અને એવા જે સાધુ પુરુષ છે, ભગવાનના ભક્ત છે, એ સતત અનુસંધાન રાખતા હોય છે કે મારા ઉપર ભગવાન નારાજ થાય એવી ક્રિયા તો નહીં, એવો સંકલ્પ નથી ઉઠાવવા દેવો, એવો સંકલ્પ નથી થવા દેવો કે જેથી કરીને ભગવાન મારાથી દૂર થાય. અને ભક્તજનો, આપણે મહારાજને પામવું છે, ભગવાનને જ જોઈએ છીએ,
માટે હૃદયથી મહારાજને કાયમ એવી પ્રાર્થના કરજો, હે મહારાજ, હે મહારાજ, તમે મારથી દૂર નહીં જાતા, મહારાજ હું તો પામર જીવ છું, ક્યારેક નહીં કરવાનો સંકલ્પ કરી બેસું, પણ કૃપાળુ તમે મારા પર દયા કરજો, એવો સંકલ્પ મને થવા નહીં દેશો. ક્યારેક જગત બાજુ બહુ તાન લાગી જાય અને જગતના કાર્યની અંદર મન પરોવાઈ જાય, ભગવાન દૂર જતા રહે, પણ ભગવાનનો ભક્ત કાયમ પ્રાર્થના કરે, હે મહારાજ તમે દૂર થઈ જાઓ, તમે નારાજ થાઓ, એવો મારો એકે સંકલ્પ થવા નહીં દેશો. અને કદાચ મને સંકલ્પ ઉઠે કે આમ કરવાથી જગતમાં વાહ વાહ થશે ને આમ થશે ને તેમ થશે, એવો મને સંકલ્પ ઉઠે, એ સંકલ્પને કારણે તમે મારાથી દૂર થઈ જાય હોવ ને તો તમને પ્રાર્થના કરી રાખો છો, એવા મારા સંકલ્પ છે ને ભાંગીને ભૂકો કરી નાખજો મહારાજ, પરંતુ તમારેથી મને દૂર નહીં થવા દેશો. કાયમ પ્રાર્થના કરવી, નતર આ માયા માયા ભલભલાને લૂંટી લે એમ છે, હારા હારાને લૂંટી લે એમ છે. પણ મહારાજ એમ કહે છે કે ભગવાનના જે એકાંતિક ભક્ત છે એને સતત ખટકો હોય છે. શેનો ખટકો હોય છે? આત્માનું મરણ ન થાય એનો ખટકો હોય છે. દેહનું મરણ થાય તો કાલની ભલે આજ થઈ જાય, પરંતુ આત્માનું મરણ ન થાય. મરણ કોને કહેવાય? તો આત્મા મોક્ષને માર્ગ થકી પડી જાય એ જ આત્માનું મરણ છે. આત્માનું મરણ ન થાય, બસ દેહને જે થાય એ થાય, એવું સતત મહારાજ કે અનુસંધાન રહે છે. મહારાજ કે વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહ કરીને મરવું એ મરણ નથી, એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવા એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો ત્યારે ભક્ત એકાંતિકના ધર્મ થકી પડ્યો જાણવો. એકાંતિકના ધર્મ થકી પડ્યો ક્યારે જાણવો? આપણે મનમાં એમ થાય કે હમણાં તો વાત એમ થતી હતી કે કામ ક્રોધ લોભ આદિકના સંકલ્પ થાય, અયોગ્ય સંકલ્પ થાય ત્યારે મર્યો જાણો. અહીંયા તો મહારાજ બીજું બતાવ્યું કે ભગવાન અથવા તો ભગવાનના એકાંતિક જે સંત છે, એક ભક્ત છે, એનો હૈયામાં અભાવ આવે ત્યારે મર્યો જાણવો. પણ ભક્ત બે વાત એક જ છે, જ્યારે અભાવ પ્રગટે છે ત્યારે જેને એવા એવા ઘાટ ઉઠવા માંડે, ન ઉઠવાના ઘાટો ઉઠવા માંડે. ભગવાનનો અભાવ આવે કે ભગવાનના સંતનો અભાવ આવે? આપણા મનમાં થાય ભગવાનનો અભાવ વળી આવતો હશે, આવે. પ્રથમ તો પ્રત્યક્ષ જ્યારે ભગવાન બિરાજમાન હોય ત્યારે વિશેષ કરીને આવે. મનુષ્યતનનું ધારણ કરીને પરમાત્મા વિચરણ કરતા હોય ત્યારે ક્યારેક બોલાવે, ક્યારેક ન બોલાવે, ક્યારેક વખાણે, ક્યારેક ન વખાણે, ક્યારેક બીજાને વખાણે, ત્યારે દેહ ધારીને ભગવાન હોવા છતાંય પણ એનો પણ અભાવ આવે. ભગવાનને એમ લાગે કે આનું આમ ભગવાન ખોટું ન કરતા હોય, ભગવાન આપણું રૂડું જ કરતા હોય છે, એના મનમાં એમ થાય કે આ મુમુક્ષ છે અને આમ એને નહીં વર્તાવતાનો મોક્ષ બગડશે, એટલે જરાક આમ તેમ એને કરાય. દાખલા તરીકે મહારાજ જ્યારે વડોદરા ગયા ત્યારે પ્રેમ સખી અને કીડી સખી બંને જ્યારે ગાન કર્યું ત્યારે સ્ત્રીઓની સભામાંથી કીડી સખીના વખાણ થયા કે કીડી સખીનું ગાન એટલે ખલાસ, અને એનો અંકુર કીડી સખીને ફૂટ્યો કે મહારાજ એવો તો કોઈ નહીં. મોટા મોટા સંતો કહેતા કે જેના સ્ત્રીઓ વખાણ કરે એ કામમાંથી ગયો, એ કામમાંથી ગયો. એટલે એનો મિનિંગ કેવો થાય ખબર છે? સ્ત્રીઓએ વખાણ કર્યા અને પોતાને ગમી ગયા અર્થ આવો થાય, બાકી વખાણ તો કરે કોઈ, પણ એને વખાણ કર્યા અને પોતાને ગમી ગયા ને હા પડી ગયો એટલે મોક્ષ માર્ગમાંથી ગયો. એ કીડી સખીને હા પડી ગયો, હું બહુ શ્રેષ્ઠ. મહારાજના મનમાં એમ થયું કે ઓહો હો, ભારે કરી આનો મોક્ષ બગડ્યો. મહારાજના મનમાંથી મોક્ષ બગડવા નહીં દેવો, એટલે ગઢપુર આવ્યા પછી મહારાજ એની પાસે કીર્તન ગૌડાવે નહીં, મહારાજને બોલાવે નહીં, અને કાયમ કાયમ પ્રેમાનંદ સ્વામીના મહારાજ સભામાં વખાણ કરે, કાયમ વખાણ કરે. મુક્તાનંદ સ્વામી બહુ દયાળુ, સત્સંગની માં, એના મનમાં થયું આ કીડી શીખીને મહારાજ બોલાવતા નથી, વડોદરામાંનું બહુ સન્માન થયું, બધાએ બહુ બોલાવ્યો અને મહારાજ અહીં બોલાવતા નથી, મહારાજ વખાણ કરતા નથી, ને પ્રેમાનંદ સ્વામી વખાણ કરે છે, અને આનું મોઢું જો જોવામાં આવે છે કે આની બહુ ખોટું લાગે છે, દેખાય દેખાય, આને જરાય ગમતું નથી, ને મહારાજ આમને જો હાકે રાખશે ને તો આ ઘેર ભેતો થઈ જાય. મુક્તાનંદ સ્વામીની દયા આવી, એટલે મહારાજની વિનંતી કરી એકાંતમાં, મહારાજ જરા કીડી સખીને કોઈ એકાદ કીર્તન ગવડાવો, નહીં તે સત્સંગમાં જતો રહેશે. મહારાજ કે હારું, આજે એને કહેજો કીર્તન ગાય. કીડી સખી કીર્તન ગાયું. સ્વામી વાતોમ લખ્યું, કીર્તન બહુ જતન કરીને ગાયું. હું કામ ગાયું ખબર? ભગવાનને રીઝવવા હાટું નહીં, પણ વટકવાળવા કે તમે કાયમ પ્રેમ સખીના વખાણ કરો છો, એના કરતાં હું તો શ્રેષ્ઠ ગાયક છું, સારું ગાઈ શકું છું. બહુ જતન કરીને ગાયું, અનેકવિધ આલાપ કર્યા, અનેકવિધ રાગોને મિશ્રણ કર્યા અને ગાયું. ગાઈ રહ્યા ત્યારે બીજા બધાને મનમાં એમ થયું, હમણાં મહારાજ વખાણ કરશે, પણ મહારાજના મોઢામાં શબ્દ નીકળ્યા, કહો આ કીડીનો સખીનો અવાજ તો મારા મળદ્વારના અવાજ જેવો અવાજ છે. અને આટલું જ આ મહારાજ બોલ્યા, કીડી સખીનું આંડલું ફૂટી ગયું. અન તરત મહારાજને કે, મહારાજ હું જાઉં હવે. મહારાજ કે, કઈ બાજુ? તો કે, તમને રીઝવવાટો બહુ દાખલો કર્યો, પણ તમે કોઈ દી મારી કદર કરી નહીં, હવે તો મોટા મોટા રજવાડાઓને રીઝવું શું કે? મહારાજ કે, કીડી સખી અમને કેવા જાણો છો? મહારાજ તમને ભગવાન જાણો છો, તમને સર્વોપરી ભગવાન જાણો છો. મહારાજ કે, કીડી સખી તમે અમને ભગવાન જાણો છો તો તમને ગૌડાવશે કોણ? અમે ગૌડાવશું તો ગાશો ને. મહારાજ કે, મહારાજ બધી વાત સાચી, પણ હવે તો સત્સંગમાં નહીં નભાય. અને સત્સંગ છોડીને કીડી સખી ગયા. અને કહેવાય છે કે એના હાથમાં પિત્તનો રોગ નીકળ્યો. પછી સિતાર વિતાર વાગે એવી સ્થિતિ રહી નહીં, અને ભિખારી અવસ્થામાં ધોલેરાની બજારોમાં રખડી રખડી જિંદગી પૂરી કરી. એ સ્થિતિનું નિર્માણ થયું. એટલે અહીંયા મહારાજે કહી રહ્યા છે કે મુમુક્ષુ મોક્ષ માર્ગ થકી પડી ક્યારે જાય? તો કે ભગવાનનો જ્યારે અભાવ આવે. પહેલી વાત ભગવાનની બતાવી, ભગવાનનો અભાવ આવે ત્યારે પડી જાય. મૂર્તિમાન પરમાત્મા મનુષ્ય લીલા કરતા હોય ત્યારે અભાવ આવે. અને પાછળથી એવી મનુષ્ય લીલા શાસ્ત્રમાં લખી હોય તો એને સાંભળીને વાંચીને પણ ક્યારેક અભાવ પ્રગટે છે. એમ ભાગવતજીનો દશમ સ્કંધ રાસપંચાધ્યાયની કથા બતાવે કે પરીક્ષિતને સુખદેવજી મહારાજ જ્યારે રાસ પંચાધ્યાયની કથા કીધી, એક રાસ, બે રાસ, ત્રીજો રાસ અને ચોથો રાસ જે કીધો, કે ગોપીઓએ વસ્ત્ર ઉતાર્યા અને પાણીના ધરાની અંદર પરમેશ્વરની સાથે પ્રવેશ કર્યો. પરીક્ષિત કે, ગુરુદેવ કથા પછી સંભળાવજો, પહેલા મારી શંકાનું સમાધાન કરો. ભગવાન તો ધર્મના સ્થાપન અર્થે પ્રગટ થાય છે, તો અધર્મ કેમ આવી દર્યો? સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત તે બહુ ખોટું કર્યું, પરમાત્માના સ્વરૂપની અંદર તને સંશય થયો, હવે તારો મોક્ષ થવો કઠિન છે. પરીક્ષિત ત્યાં રાસ પંચાયતની પૂરી કથામાં જો સંશય ન કર્યો હોત તો શ્રીંગીનો તને શાપ હતો કે સાતમે દિવસે તક્ષક નામનો સર્પ આવીને તને ડંખ મારશે, તારું મૃત્યુ થશે. એ શાપને હું મિથ્યા કરાવી નાખત. પણ પરીક્ષિત તે પરમાત્માના ચરિત્રમાં સંશય કર્યો, માટે હવે તારો મોક્ષ નહીં થાય. મેં તને વારંવાર સાવધાન કર્યો હતો પરીક્ષિત, આ લીલા છે, આ લીલા છે, આ તો આત્મા અને પરમાત્માની ગાથા છે. મેં તને વારંવાર સાવધાન કર્યો હતો, પણ પરીક્ષિત તે બહુ ભૂલ કરી, માટે હવે તારો મોક્ષ નહીં થાય. આમ સ્પષ્ટ બોલ્યા પરીક્ષિત. પછી બહુ રોયા, ગુરુદેવ મને માફ કરો, મને માફ કરો, મારું કલ્યાણ થાય ઉપાય બતાવો અને મારો સંશય ટળાવો. અને પછી કેટલા અધ્યાય સુધી સુખદેવજી મહારાજ પરમાત્માના મનુચરિત્ર દિવ્ય ચરિત્રની વાતો કરી અને સંશય ટળાવ્યો અને કીધું, પરીક્ષિત તારો મોક્ષ તો થશે, પણ હવે શાપ શ્રીંગીનો મિથ્યા નહીં થાય, એ સત્ય થશે. સાતમે દિવસે તક્ષક નામનો સર્પ આવીને તને ડંખ મારશે અને તારું મૃત્યુ થશે, તું ભગવાનના ધામમાં ગોલોકમાં જઈશ. એટલે મહારાજે એમ કહે છે કે ભગવાનના ચરિત્રમાં જે સંશય થાય ત્યારે મોક્ષ માર્ગ થકી પડી જાય. બીજું, ભગવાનના એકાંતિક સંતની પ્રત્યે પણ જ્યારે અભાવ પ્રગટે છે ત્યારે મોક્ષ માર્ગ થકી પડી જાય છે. અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો સર્પનો દેહ આવ્યો જાણવો, અને કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. મહારાજ કે, ક્રોધે કરીને પડ્યો હોય તો સર્પનો દેહ આવ્યો જાણવો, કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો દેહ આવ્યો જાણવો. માને કે પોતાની કોઈ ખોટ હોય અને ખોટને સુધારવા માટે ભગવાન એકાંતિક સંતો એને વઢે, યા તો પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન હોય ત્યારે વધ્યા હોય, અને પોતાને એવા ભગવાન અને એવા ભગવાન એકાંતિક સંત કે ભક્તને વિશે ક્રોધીપણાનો સંકલ્પ થઈ જાય. શું થાય? આ તો ક્રોધી છે આમ, અને ભગવાનના સંત કે ભગવાનની પ્રત્યે એને અભાવ પ્રગટી જાય, ક્રોધી છે એવો અભાવ જ્યારે પ્રગટે ત્યારે મહારાજ કહે કે ભગવાનને નિર્દોષ સમજે, ભગવાનના સંતને નિર્દોષ સમજે તો ગમે તેવો કામી હોય, ગમે તેવો ક્રોધી હોય તો પોતે નિર્દોષ થઈ જાય, અને એને દોષયુક્ત સમજે તો પોતે દોષયુક્ત બની જાય. એને ભગવાનના એવા સંત કે ભગવાનનો એવો અભાવ આવ્યો એને કારણે ખુદ સ્વયં એવો ક્રોધી થઈ જાય. કેવો સર્પ જેવો ક્રોધી, આખી જિંદગી ક્રોધી અવસ્થામાં રહે અને દેહને મૂક્યા પછી સર્પના દેહને પામે. અને ભગવાન કે ભગવાનના સંત એમની વિશે કામપણાનો ઘાટ થઈ જાય, એને કામી મનાઈ જાય. પરમાત્માને આવા ચરિત્રો સાંભળે કે ભગવાનના સંતને વિશે એને કામપણાનો ઘાટ થઈ જાય, ભગવાનના ભક્તને વિશે એને કામીપણાનો ઘાટ થઈ જાય. ભક્તજનો, એની અંદર બે ખામી હોય છે, આ દોષ પ્રવઠવા પાછળ બે ખામી હોય છે. એક તો પોતાની અંદર એ દોષ હોય, પોતાને દોષ હોય અને પોતાને દોષી પીડતો હોય એટલે એના મનમાં કેવો સંકલ્પ થાય કે મને જેમ દોષ છે એમ બધાને હોય જ. ભગવાનના સંત અને ભગવાનની પ્રત્યે પણ એને સંકલ્પ પરઠાય. કેવો પરઠાય કે એની અંદર પણ આવા દોષ હોય પણ એ મોટા એને ક્યાંય કોણ. એક તો પોતાનો દોષ હતો અને ઉપરાંત ભગવાનના સંત કે ભગવાનના ભક્ત કે ખુદ ભગવાનની વિશે એને એ પ્રકારનો દોષ પરઠે એને કારણે અતિશય એની અંદર એ દોષ પ્રવેશ કરે. મહારાજ કે કામાદિક દોષ પ્રવેશ કરે અને જેથી કરીને યક્ષ રાક્ષસનો દેહ આવ્યો જાણવો માને,